તારીખ 25/11/1992 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 104. મૂળ કેસેટમાં એ સાઈડમાં અવાજ ખરાબ છે.
એટલે વિચારથી આગળ જઈને વાત છે. વિચારમાં વસ્તુ પરોક્ષ છે, આત્મવિચાર કરતા પણ આત્મ વસ્તુ પરોક્ષ છે. જોવામાં જેને જોવું છે એને પ્રત્યક્ષ કરવી જોઈએ તો જોવાય, કેમ કે જોવાનું તો પ્રત્યક્ષ બને. પરોક્ષતાને પરોક્ષથી જોઈને જોવાય કેમ? આ એક અધ્યાત્મના વિષયમાં વિશેષ વાત છે અને આ શૈલી દીપચંદજીએ ખૂબ સુંદર લીધી છે આ અધ્યાત્મ ગ્રંથમાં. કેમ કે અનુભવનો ગ્રંથ છે ને, એટલે આ અનુભવ પદ્ધતિ છે. અવલોકન, નિહાળવું, જોવું એ અનુભવ પદ્ધતિ છે. શ્રવણ ગોચર થતો અધ્યાત્મનો વિષય અને ગ્રંથમાંથી એ નિમિત્ત નૈમિત્તિક સંબંધે વિચાર સાથે સંબંધ ધરાવે છે. બંને કથનો છે, એક ગ્રંથમાં લખાયેલા કથનો છે, બીજા બોલાતા એવા શબ્દમાં પરિણમતા વચન ગોચર જે ભાવો છે. એ બંનેનો શ્રોતાને કે કોઈ પણ મનુષ્યને નિમિત્ત નૈમિત્તિક સંબંધ થાય ત્યારે એનો વિચાર કરે છે, એટલે એની મર્યાદા વિચાર સુધીની છે. એ આધ્યાત્મિક વિષયની મર્યાદા વિચાર સુધીની છે અને એનું જે અભિપ્રેત વાચ્ય છે, એ વચનોનું જે અભિપ્રેત વાચ્ય છે, એ વાચ્ય છે એ વેદન ગોચર થતું પરિણામ છે. એટલે જો અધ્યાત્મના વિષયમાં એ હદે ન આવવામાં થાય તો અધ્યાત્મનો વિષય માત્ર વિચારનો વિષય રહી જાય અને આત્મનો વિષય ન થાય. ત્યારે એનો અભિપ્રેત વિષય તો અનુભવ છે, એટલે બહુ ઓછા જીવોનો અહીં સુધી પ્રવેશ છે. એનું આ કારણ છે કે આ વિષયનું થોડુંક જ્ઞાન વિચારથી આગળનું છે. વિચારમાં પણ જે વિચારના છે એના પણ સ્થૂળ સૂક્ષ્મ એવા ઘણા ભેદ છે, બાહ્ય અંતરંગ એવા પણ ભેદ છે. અને વિચારનામાં પણ અધ્યાત્મનો વિષય તો અંતર વિચારનાનો થોડો ઘટે છે, સૂક્ષ્મ અને અંતર વિચારનાનો વિષય થોડો ઘટે છે. તો હજી કઈક એ વિષય ઉપર ખ્યાલ સરખો પહોંચે, નહીતર એ વિષયનો ખ્યાલ સરખો ન આવે. છતાં એ વિષય વેદનનો અને અનુભવનો હોવાને લીધે આખરમાં જ્યાં સુધી એટલે ઊંડે ન જવાય ત્યાં સુધી એ વિષય ખરેખર સમજાતો નથી. અધ્યાત્મના ન્યાયો સમજાય, એ સંબંધેના આગમ વચનોનો ભાવાર્થ શબ્દાર્થ ભાવાર્થ બંને સમજાય, એ સંબંધેની કોઈ દ્રષ્ટાંત યુક્તિ હોય તો એ પણ સમજાય, કેમ કે એ બધો વિચાર અને બુદ્ધિનો વિષય છે ખરો. પણ મૂળ વિષય તો વેદન સહિત અનુભવન, અનુભવન તો વેદન સહિત છે. એટલે જ્ઞાનમાં જે જ્ઞાન વેદન છે એ વેદન સુધી વળીને જ્યાં સુધી એ વિષયની સ્પર્શના ન થાય ત્યાં સુધી એ વિષયનો આર્ગ શું છે, એનો મર્મ શું છે, એનું રહસ્ય શું છે, એનો પત્તો નથી લાગતો. એટલે વિદ્વાનોનો જે વિષય છે એ વિચારની મર્યાદામાં પૂરો થાય છે, ત્યારે જ્ઞાનીઓનો વિષયથી આગળ છે. આમ વિદ્વાન અને જ્ઞાની વચ્ચે ફરક છે, ઘણો ફરક છે. પછી એવા કોઈ વિદ્વાન જ્ઞાન દશાને પામે ત્યારે તો બીજાને પણ ઘણું લાભનું કારણ થાય છે, કેમ કે એ વિષયને વધારે સ્પષ્ટપણે અભિવ્યક્ત કરે છે, કરી શકે છે. અને અહીંયા પદ્ધતિ જુઓ કે બરાબર નિહાળો કે આ શરીર મંદિરમાં આ ચેતન દીપક શાશ્વતો છે. વિચારવાનું ને કહ્યું, અત્યારે તમે પ્રત્યક્ષ જુઓ, વર્તમાનમાં મોજૂદ છે, હયાત છે, તમારા શરીર પ્રમાણ ચૈતન્ય દીપક છે, જ્ઞાનની જ્યોતિ છે, એ જળહળતી જ્યોત છે, એ વેદનમય છે. સીધો વેદનનો પકડાતો હોય તો એને જાણવાથી પકડવામાં આવે છે, જાણી રહ્યો છે તે આત્મા છે, જાણી રહ્યો છે તે આત્મા. પણ જાણવામાં એને અભ્યાસ અન્ય પદાર્થનો છે, સ્વસ્વરૂપને જાણવાનો અભ્યાસ નથી. મુમુક્ષુ જીવને અનાદિથી સ્વસ્વરૂપને જાણવાનો અભ્યાસ નથી, પણ એને રાગ અને દેહ ઉપરથી ઉઠાવીને જ્ઞાન સુધી લાવવા માટે એ જાણી રહ્યો છે. એમ કેમ છે, જાણી તો રહ્યો છે ને, ઘણું જાણે છે, અનેક પદાર્થોને જાણે છે, આખો દિવસ જાણ્યા જ કરે છે. શું શું જાણે છે એ જો ગૌણ કરી શકે તો સારું, કેમ કે જે કાંઈ જાણે છે એનાથી આ આત્માને જાણવાથી કોઈ સુખ નથી. એ રાજમુજીએ પહેલી કૃષ્ણની ટીકામાં લીધું કે છ દ્રવ્યને જાણવાથી જ્ઞાની નથી અને સુખે નથી. અને પ્રયોજન તો સુખનું છે, આપણે અનુભવ કરીને પણ પ્રયોજન સુખનું છે, અને જાણીને કે કાંઈ પણ કરીને પ્રયોજન તો સુખનું જ છે જીવને. તો જો સુખનું પ્રયોજન છે તો અન્યને જાણતા સુખ નથી, કેમ કે મુમુક્ષુ જીવ અન્યને જાણતા અન્ય સન્મુખ થાય છે, પર સન્મુખ થાય છે, પર સાથે એકત્વ એને થઈ જાય છે, સ્વરૂપનું એકત્વ નહીં હોવાને લીધે, સ્વરૂપની દ્રષ્ટિ નહીં હોવાને લીધે. એટલે એ સાઈડને ગૌણ કરાવે છે. એક અનિવાર્ય પરિસ્થિતિ છે કે જ્ઞાન પોતે દર્પણવત હોવાથી અન્ય પદાર્થોનું પ્રતિબિંબ આવ્યા વગર નહીં રહે. કોઈ એમ કે મારે નથી કોઈને જાણવા, તો એમ બની નહીં શકે, કૃત્રિમતા કરે કે ન કરે તો પણ બની નહીં શકે, કેમ કે એનું જે મોક્ષની ભૂમિકામાં, છદ્મસ્થની ભૂમિકામાં એનો દેહ સહિતનો વ્યવહાર જ અન્ય પદાર્થો સાથે ન થાય. ખાવું પીવું અને જેટલા કોઈ પ્રક્રિયા છે એ આખો દિવસ એને અન્ય પદાર્થો સાથેનો વ્યવહાર છે. એટલે હું જાણું જ નહીં બીજા પદાર્થને, એમ ગમે તેટલો વિચારને નિર્ણય કરે તો પણ એ તો બનવાનું નથી. બનશે શું, કે જે કાંઈ જાણવા મળે છે એને ગૌણ કરવું છે. જે કાંઈ જ્ઞેયો જણાય છે એવા જ્ઞેયાકાર જ્ઞાનને ગૌણ કરવું છે, એમ એમાંથી તાત્પર્ય નીકળે છે. કે જ્ઞાન વિશેષને કહો કે જ્ઞેયાકાર જ્ઞાનને કહો, એને ગૌણ કરવું છે, એમ ત્યાં કહેવાનો અભિપ્રાય છે. જો હું સતત જાણ્યા કરું છું, એમાં જાણવું 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 જાણવું, એ જાણવું સામાન્ય છે, વિશેષ નિયોગના આકારો સાથે પણ મારે કોઈ સુખનું પ્રયોજન નથી, તો મુખ્યતા તો સુખના પ્રયોજનથી થાય છે. સુખ બુદ્ધિ મુખ્યતા આવે છે, સુખ બુદ્ધિએ રસ આવે છે. જ્યારે એ વાત વિચારથી અમલમાં મૂકવામાં આવે છે પ્રયોગમાં, ત્યારે પહેલા પ્રયોગમાં એને જ્ઞાન વિશેષ ગૌણ થાય છે. અને જ્યારે જ્ઞાન સામાન્યના અવલોકન ઉપર આવે છે, એને નિહાળવાની વાત છે. જ્યારે પોતે જ પોતાના જ્ઞાન સામાન્યને જોવે તો એ જોવે, પણ વિશેષ થઈ તે જ જોવે. આથી અંદર બળવું થાય છે. જે જ્ઞાન વિશેષ પરને જાણતા પર સન્મુખ આમ ગોઠવતો હતો એને પોતાને જાણવા માટે હાથ થવું પડે. જ્ઞાન સામાન્યને જોવા માટે, અને જો જ્ઞાન સામાન્યને જોવે તો એમાં એને વેદન છે એમ માલુમ પડે. વેદન નો વિષય થી અધ્યાત્મ શરૂ થાય છે, કેમ કે વેદન ખુદ અનુભવ સ્વરૂપ છે. એટલે વેદન ના વિષય થી અધ્યાત્મ શરૂ થાય છે. જ્યાં સુધી વેદન ના વિષય સુધી ના આવે ત્યાં સુધી આધ્યાત્મિક વિષય ઉપર આવવું બની શકાય. એમની પદ્ધતિ જ આ છે. અનુભવ પ્રકાશમાં દીપચંદજી સાહેબની પદ્ધતિ જ આ છે કે બરાબર નિહાળો, આ શરીર મંદિરમાં આ ચેતન દીપક જો બે જગ્યાએ લીધું છું, આ આ કરીને પ્રત્યક્ષ લેવું છે ને, ઈસ શરીર મંદિર મેં યહ ચેતન દીપક શાશ્વત હૈ, બે જગ્યાએ આવ્યું. આ શરીર મંદિરમાં આ ચેતન દીપક બે વર્તમાન લઈ લીધા, શાશ્વત છે. કેમ કે શરીર તો છૂટે છે પણ શાશ્વત રત્ન દીપક જેવો ને તેવો રહે છે. શરીર છૂટી જશે, આત્મા એમને રહી જવાનો છે. આત્મામાં શરીર છૂટતા આત્માનો અભાવ કે આત્માનો વિનાશ નહીં થાય. અરે શરીર છૂટતા છૂટતા આત્મામાંથી કઈ ઓછું પણ નહીં થાય. મારા ભાઈનો એક્સિડન્ટ વખતે આ ચર્ચા ચાલતી હતી. આ હાથ કપાઈ ગયો છે તો તમને ખબર પડી ગઈ કે ખબર પડી ગઈ હાથ તો કપાઈ ગયો. તમે હવે તપાસીને કયો, જોઈને કયો કે તમારા આત્મામાંથી શું કપાઈ ગયું? કેમ કે હવે તો વિચારવાનો શબ્દ નથી. આ તો નજર હમે છે કે જે દેખાતો તો હાથ એ અહીંયા નથી. તો હાથ નથી તો તમારા હાથ કપાઈને ક્યાંક છે ગયો હોય તો ખવાઈ ગયો. પણ આત્મામાંથી શું ગયું એ કયો છે? કઈ અનુભવ થાય છે આત્મામાંથી કઈ ગયો એવો? તમને કઈ અનુભવ થાય છે કે આત્મામાંથી કઈ કપાઈ ગયું, કટકો થઈ ગયો આત્માનો? ક્યાંય આત્મ શરીરનો જરૂર કટકો થઈ ગયો છે એ પ્રત્યક્ષ વાત છે. તમારા આત્મામાંથી કઈ કટકો થયો એવો કઈ અનુભવ આવે છે તો કઈ નહીં, બિલકુલ નહીં, એવું કઈ નથી લાગતું. કઈ અમારી ચર્ચાનો વિષય હતો. શરીરની સત્તામાં અને શરીરની વેદનાની સત્તામાં, કેમ કે શરીરની પર્યાય છે, ચૈતન્યની સત્તા નથી, આત્માની સત્તા નથી. આત્માની હયાતી છે એક એવું અખંડ દ્રવ્ય છે, શાશ્વત દ્રવ્ય છે, કે વિનાશ તો થવાનો પ્રશ્ન જ નથી, તો વિચારવા જેવી પણ વાત નથી, પણ એમાંથી કાંઈ ઘટતું નથી. એક પ્રદેશ ઘટે નહીં, એક ગુણ ઘટે નહીં, અને અનંત ગુણમાં જે સુખ ગુણ છે અનંત સુખમાંથી કાંઈ પણ ઓછું થાય નહીં. ચિંતા કોની કરવાની કયો આવે? પરથી હું શૂન્ય છું અને મારા અનંત સુખાદી ગુણોથી ભરપૂર છું. ઓથ કેટલી છે? અનંત ગુણોની ઓથ છે પોતાને અને અનંત સુખની ઓથ છે. એટલે સમ્યક દ્રષ્ટિ નિશંક છે. આ વિષયમાં જ્ઞાની સમ્યક દ્રષ્ટિ નિશંક છે, નિર્ભય છે. કેમ કે જ્ઞાનમ સદા નિંદતિ, 7 વર્ષ લીધા અમૃતચંદ્રાચાર્ય નિર્જરાધિકારમાં. સમ્યક દ્રષ્ટિ સદાય જ્ઞાનને અનુભવતો હોવાથી તે નિશંક અને નિર્ભય છે. નિશંક, નિશંકમ સતતમ સહજ એમ કરીને કરણ શકો લીધા. જ્ઞાનમ સદા નિંદતિ, એટલે એને પોતાની સંપત્તિનો વિચાર નથી કરવો પડતો. કેમ કે જે વેદન છે એમાં અખંડ સ્વરૂપનો અનુભવના અવલંબને એ વેદન છે. લક્ષમાં અખંડ સ્વરૂપ છે, વેદનમાં વર્તમાન જ્ઞાન છે. તેના ઉપરથી કહે છે કે શરીર તો છૂટે છે પણ શાશ્વત રત્નદીપક જેવો, રત્નદીપક લીધો, ઘીનો દીવો ન લીધો, તેલનો દીવો ન લીધો, ઇલેક્ટ્રિક બલ્બ ન લીધો, રત્નદીપક કેમ કે ઓળવાતો નથી, રત્નો તે છે ઓળવાતો નથી, જેવો ને તેવો રહે છે. વ્યવહારમાં તમે અનેક સ્વાંગ નટની જેમ ધરો છો, નટ તો જેવો ને તેવો રહે છે, એક્ટર ભિખારીનો વેશ લે, ભિખારીનો અભિનય કરે, કોઈ વખત મુગટ પહેરીને રાજાનો વેશ લે, રાજાનો અભિનય કરે, પણ એ સમજે હું જે છું એ છું. રાજાનો વેશ ધારણ કર્યો ત્યારે રાજા નથી, અને ભિખારીનો વેશ કર્યો ત્યારે ભિખારી નથી, હું તો નટ તો જેવો ને તેવો છું. તેવી રીતે બધવા સ્પષ્ટ ભાવ કર્મનો છે, જે કાંઈ શરીર આદિ બંધાયેલો બદ્ધ છે, કર્મ આદિ સ્પર્શાયેલા છે, અને જે કાંઈ કર્મનો ઉદય પ્રસંગ છે, એ બધો કર્મનો ભાવ છે, કર્મનો પ્રસંગ છે. આત્મા એમાં સદંતર નથી, ક્યાંય આત્મા એમાં નથી. જેવી રીતે માટી અન્ય અન્ય ભાવ ધરવા છતાં એક છે, માટીનો પિંડ છે, એ જ માટીના પિંડમાંથી પહેલા નામપાત્ર બનાવ્યું, કોડિયું બનાવ્યું, એમ કહ્યું ગેમું નહીં કે આ બરાબર નથી, કંઈ બીજો કાક કરીએ, થોડી લોંધો કરીને પછી એમાંથી કોઈ બીજો આકાર બનાવ્યો, તાવડીનો આકાર બનાવ્યો. તો માટી તો માટી જ રહી, આકાર ગમે તે થવા છતાં માટી તો માટી જ રહી. જેવી રીતે માટી અન્ય અન્ય ભાવ એટલે આકાર ધરવા છતાં એક છે, તેવી રીતે આ જીવ દ્રવ્ય પણ અન્ય અન્ય પર્યાય ધારણ કરવા છતાં એક છે. મનુષ્યમાં, ત્રિંજમાં, દેવલોકમાં, ત્રિંજમાં અનેક પ્રકારના આકારો ધરવા છતાં જીવ જીવ એક જ છે. ભલે એના ભિન્ન ભિન્ન આકારો શરીર અનુસાર થયા, જીવ જીવ એક સરખો છે. બીજો દ્રષ્ટાંત, જેમ સમુદ્ર તરંગો વડે વૃદ્ધિહાની કરે છે, તો પણ સમુદ્રપણાથી નિશ્ચલ રહે છે. ગમે એટલા મોજા ઉછળે, ભરતી આવે કે ઓટ આવે, સમુદ્ર એવડો ને એવડો નેટલો નેટલો છે. સમુદ્ર તરીકે એમાં કઈ વધઘટ થઈ, ક્યારે સમુદ્ર ઘટી ગયો, ઓટ આવ્યો ત્યારે એને ભરતી આવે, ત્યારે સમુદ્ર વધી ગયો નથી, એની મર્યાદા બહાર સમુદ્ર જતો નથી. જેમ સમુદ્ર તરંગો વડે વૃદ્ધિહાની કરે છે, તો પણ સમુદ્રપણાથી તે નિશ્ચળ રહે છે. તેવી રીતે જીવ દ્રવ્ય વિભાવ વડે વૃદ્ધિ હાનિ કરે છે, જુઓ સ્વભાવ વડે ન લીધો. તેવી રીતે જીવ દ્રવ્ય વિભાવ વડે વૃદ્ધિ હાનિ કરે છે, પણ વસ્તુ નિજ અચળ છે, મૂળ સ્વરૂપ છે, પોતાના સ્વરૂપથી જરાય પણ ચલાયમાન થતું નથી. સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય ધાતુ એમને જ રહે છે હંમેશા, એના વિભાવને લઈને વૃત્તિ હાનિ જોવામાં આવે છે. જેવી રીતે સુવર્ણ માનભેદ હોવા છતાં અભેદ છે, એમાં 12 વલ્લું કર્યું, 14 વર્લો કર્યો, 16 વલ્લું કર્યો, એ તો જે હતું એ જતો રહ્યો છે, બીજી ધાતુને વધઘટ કરે છે, મૂળ સોનું જેટલું હતું એટલું રહ્યું છે. 8 વલ્લું કર્યું ત્યારે દળ એટલી એટલી ચાંદી નાખી, અડધું થઈ ગયું સોનું, એ નહીં સોનું એટલું એટલું રહ્યું છે, વજન ડબલ થયું છે, એમાં કઈ ફેરફાર નથી. વસ્તુ જેવી કેવી છે, પર્યાય તો તરંગ જ છે. સમુદ્રમાં તરંગ માંથી હું વધઘટ થાય, સમુદ્રમાં તરંગ ઉઠે એટલે કઈ વધઘટ થાય, બોલું છું, બેસી ગયું, ઉછું, બેસી ગયું, એમાં શું કીધું, પાણી આવ્યું, ઉછળ્યું ત્યારે બહારથી પાણી આવ્યું કે નહીં, એ તો હવાની લહેર હતી, મૂવી મુજબ બેસી ગયું ત્યારે પાણી ઘટી ગયું કે નહીં, એમ છે. પર્યાય કેવી રીતે તરંગવત છે. તેવી રીતે કર્મથી અનેક ભેદ હોવા છતાં વસ્તુ અભેદ છે, કર્મથી અનેક ભેદ છે. આ ત્રિંજ થયો, આ એકેન્દ્રિય થયો, આ બેન્દ્રિય થયો, પંચેન્દ્રિય થયો, મનુષ્ય થયો, એ બધા ભેદ કર્મને કારણે છે, મૂળ વસ્તુમાં એવા કોઈ ભેદ નથી. એટલે એમ કેવું છે કે જ્યારે કોઈ આત્માને પોતાના મૂળ સ્વરૂપનું અનુભવ જ્ઞાન થાય છે, ત્યારે એને એમ લાગે છે કે અનંત કાળમાં જેટલા ભાવ મેં કર્યા એ ભાવ રૂપે હું ક્યારે થયો નથી, હું મૂળ સ્વરૂપે એમને રહી ગયો છું, અને અત્યારે આ જે ભાવ વર્તમાનમાં વર્તી રહ્યો છે એ ભાવ સ્વરૂપે પણ હું નથી, આ એક વેશ છે, ટેમ્પરરી, અમુક સમય પૂરતો મર્યાદિત, મૂળ વસ્તુ શાશ્વત એમને રહે છે, અનાદિ અનંત હું એવો ને એવો છો, મારામાં કોઈ ફરક નથી, એવું એક અનુભવ જ્ઞાન થાય છે કે ચૈતન્ય અમે છે. પ્રભુ તમે જાણ કરી હતી સૌ તમે દેખતા હો, આપ તો બધાને શુદ્ધ સત્તા એક સરખા જોવો છો. એને દ્રવ્ય દ્રષ્ટિ કહી, એને સમ્યક દ્રષ્ટિ કહી, દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ, પોતાની વર્તમાન અવસ્થામાં પોતાના મૂળ સ્વરૂપને ભૂલીને ભૂલ્યો હોવાથી અનેક પ્રકારના પોતાની વિશે કલ્પના કરે છે. અત્યારે હું મનુષ્ય છું, પેલા હું બાળક હતો, હવે હું યુવાન થઈ ગયો, હવે હું વૃદ્ધ થઈ ગયો, પણ એ મૂળ સ્વરૂપને ભૂલીને બધા પરિણામ કરે છે. એનું માત્ર જ્ઞાન કરે છે, પરિણામ મુખ્ય કરતા નથી. પોતાના સ્વરૂપનો ભૂલ્યો છે ત્યારે એમ કરે છે ને, બાકી એનું મૂળ સ્વરૂપ તો એવું જ છે. મૂળ સ્વરૂપ તો મારું જેવું છે, એવું એનું છે. એટલે 254 માં કૃપાળુદેવે બહુ ગંભીર વાત કરી હતી કે જયારે જ્ઞાનીમાં પરમેશ્વર બુદ્ધિ થાય છે ત્યારે એનું મૂળ જે પરમ સ્વરૂપ છે એ જોયું, એમણે પ્રગટ જે પરમેશ્વર પદ થયું એમની દશામાં, એટલે એ દશાના અવલંબન ભૂત જે પરમ તત્વ છે ત્યાં સુધી એમણે જ્ઞાનીના દર્શન કર્યા. હું મૂકશું એમ જયારે એને દર્શન થયા ત્યારે એને એમ લાગ્યું, ઓહો, આ તો કોઈ મનુષ્યપણે પણ પરમાત્મા છે. એનો અત્યારનો વેશ મનુષ્યનો છે, પણ છે તો પરમાત્મા છે. ત્યારે સર્વ પ્રાણીઓને વિશે દાસત્વ બનાવે છે. ક્યાં હું સમજણ લઈ લીધું કે તમામ આત્માઓ આવા છે, હું આવો છું અને તમામ આત્માઓ આવા છે. હવે કોના પ્રત્યે રાગદ્વેષ કરો? માણસ કોઈ પોતા પ્રત્યે જયારે રાગદ્વેષ કરે ને ત્યારે એને અસર બહુ થાય છે. કેમ કે પોતે એમ માને છે કે તું મને આમ કહી દીધો, મને આવો કીધો, મને સારો કીધો અથવા મને ખરાબ કીધો. જ્ઞાની એમ કહ્યું છે કે તું વિચારો એને પોતાને ભૂલો છે ને, એટલે એવું એને ખબેલાશ થઈ જાય છે. પણ હું એની વસ્તુ એવી નથી, અને એ કહે છે એવો હું નથી, એ કહે છે એવો હું સારો નથી, એ કહે છે એવો હું ખરાબ નથી. તો પોતાને ભૂલો છે માટે ગમે તેમ કલ્પે છે, પોતાની વિશે પણ ગમે તેમ કલ્પે છે, તો બીજાને વિશે પણ ગમે તેમ જ કલ્પે છે. અમે તો બધાને સત્તાએ જોવા છે, દ્રષ્ટિએ જોવા છે, મુખે અમારી નજર એ છે, પણ એનો ખ્યાલ આવે છે એના દોષનો કામ કરી નાખે. અમે તો બધાને સિદ્ધ જ જોઈએ છીએ, કેવા જીવને કે માથાનો વાત ના હોય એને પણ સિદ્ધ જ જોઈએ છીએ. શું એ ભલે ને પોતાને ગમે તો મારે કેવું લીધું, બહુ સાદી ભાષામાં ઉલટો કેવો સરસ છે મૌલિક, એ ભલે ને પોતાને ગમે તેમ માને. અમે તો બધાને સિદ્ધ કરીએ છીએ. એ રીતે કર્મ ભેદ થી ભેદ હોવા છતાં મૂળ ચૈતન્ય એવું ને એવું અભેદ છે. આ દ્રષ્ટાંત લીધા છે, જેમ સ્ફટિક મૂડી પૂરી એટલે બાજુ જરૂરી વસ્તુ કપડું હોય ફૂલ હોય ગમે તે, તેનાથી લીલો લાલ પાસે છે, જેવો ફળની જીર હોય એવો આખો સ્ફટિક દેખાય. એટલી બધી જાણ્યું છે નિર્મળતા એને, છતાં પણ સ્વભાવ તો શ્વેત એટલે નિર્મળ પારદર્શક છે. જયારે લાલ જાણથી પરિણમી ગયો છે અને આખો લાલ જેવો દેખાય સ્ફટિક, પોતાના સ્વરૂપે તો એ નિર્મળ પારદર્શક છે, માટે એવું દેખાય છે. જો નિર્મળ પારદર્શક ન હોય તો એવો દેખાય નહીં. હવે લાલ જાણી જેવું છે, હંમેશા પર છે, નીજ ચેતનામાં પર નથી, અસ્તિત્વ નથી, નીજ ચેતનામાં પરનું અસ્તિત્વ
નથી, ફલે એનું પ્રતિબિંબ પડ્યું હોય તો પણ એ કુછ બાદ એનું અસ્તિત્વ આવ્યું નથી. અને જે પ્રાપ્તિ થાય છે તો એનું અસ્તિત્વ ત્યાં હોવા છતાં પોતામાં અવધારી લે છે. બીજ ચેતના માપતા નથી, સદભાવ ઉપર ઉપર જાય છે. છ પ્રકારના ભાવ તો ઉપર ઉપર રહે છે, બહુ વસ્તુ માટે વધતા થતી જેમ જળ ઉપર સેવા જાય છે, જળ નું સ્વરૂપ નથી, જળ એવું નથી. તારી ગુપ્ત શક્તિ ને અહીંયા મારી વાત સુધારી લેવું, જે પોતે એ રીતે સંબોધન થાય છે. જે ચિદાનંદ તારી ગુપ્ત શક્તિ ને વ્યક્ત પણ ભાવ તારી જે શક્તિ છે એ શક્તિ હોવાથી અવ્યક્ત છે, અવ્યક્ત હોવાથી કઈ ગુપ્ત છે તે જણાતી નથી કે તારી શક્તિ કેટલી છે. અત્યારે દેખાતો નથી, શક્તિ શક્તિ રૂપે ભાવ, પણ શક્તિ ને વ્યક્તિ રૂપે ભાવ. આપણે કોઈ જાહેર સ્થળે ગયા, રેલવે નું સ્ટેશન હોય, એરોપ્લેન હોય, કોઈ પાર્લામેન્ટ નું બિલ્ડિંગ હોય, કોઈ હોસ્પિટલ નું બિલ્ડિંગ હોય, મોટું દુકાન જ્યાં સાથે હજાર માણસ નું આવું થતો હોય, બિલ્ડિંગ છોડી દઉં, સ્ટેશન ને છોડી દઉં, તમે સેન્ટ્રલ જાય મોટું સ્ટેશન માં જીતી ગયું. પછી વસ્તુ ભ્રામ કરીને ફૂટબોલ પડી છે કેટલાક આવે એનામાં જે ફૂટે ને તોડફોડ કરવાની શક્તિ છે તો ગુપ્ત છે. એ બધા
એની ગુપ્ત શક્તિ ને વ્યક્ત પણ જોઈ તમે કેવી રીતે આ આત્મામાં અનંત સામર્થ્ય ભરેલું છે એને વ્યક્ત પણ જોઈને ભાવવું કે અમલ આવો છો અને ભાવ શક્તિ વિશેષ થોડી વાત છે. એ તો પરગ્રહ છે ને, પણ એ પરગ્રહને અસ્તિત્વને પોતામાં પકડી લે છે કે આ ફૂટે તો આ શરીરના રજકણો હાથમાં ન આવે. એટલા ફૂરતા ફૂરતા બોલાઈ જાય મકાનોના શરીરમાં ત્યાં જીવાય ને, કે કોઈનો ક્યાંય પત્તો ના લાગે, કોણ ક્યાંય જોઈએ. પણ એને શું કર્યું, પોતામાં ભાવી લીધો. એ મોંને વગર ફૂટે પોતામાં ભાવી લીધો. હવે પર છે તો પોતામાં ભાવી લીધો. આત્મામાં ના આવી શકે, આત્માને તોડી ફોડી ના શકે, આત્માના કઈ કરી હાનિ ના કરી શકે, આત્માને સ્પર્શી ન શકે, ફૂટે પડે. પણ પોતાને શરીર પણ કલ્પો છે, શરીરને તો હાનિ થવાની છે, એટલે એનું અસ્તિત્વ પોતામાં લઈ લે છે. એમ કે છે કે તું આત્માના અનંત સામર્થ્યને વ્યક્તપણે ભાવ. જે ગુપ્ત શક્તિ છે એને વ્યક્તપણે ભાવ. આવો મહાન છે. જેમ કે જ્ઞાન શક્તિ છે તો કેવળ જ્ઞાન જેટલું મહાન છે. અનંત સુખ મારામાં જાણે વ્યક્ત થતું હોય એવી રીતે એને ભાવ. આ શક્તિને વ્યક્ત કરવાની એક કાર્ય પદ્ધતિ છે. શક્તિને વ્યક્ત કરવાની પરિણામની કાર્ય પદ્ધતિ આ છે. એ કાર્ય પદ્ધતિ એનો વિષય વિધિનો છે. આખા ગ્રંથમાં અનેક રીતે કઈ વિધિથી પોતાના અનુભવનું કાર્ય થાય એનો પ્રેક્ટિકલ સાઈડનો બધો એ ચિતા આપે છે. એમના શબ્દો છે, આમ કાર્ય થાય. જે પોતાની અવ્યક્ત શક્તિને વ્યક્તપણે ભાવે છે એને તે વ્યક્ત થાય છે. જેથી તે વ્યક્ત થાય, શું લીધું કે હે ચિદાનંદ, તમારી ગુપ્ત શક્તિને વ્યક્તપણે ભાવ, કે જેથી તે વ્યક્ત થાય. આ એનું સાયન્સ છે. એનું વિજ્ઞાન છે કે અવ્યક્ત શક્તિને વ્યક્તપણે ભાવવામાં આવે તો એ શક્તિ પરિણમીને વ્યક્ત થઈ જાય. બસ આટલું એનું વ્યક્ત કરવાનું આ વિજ્ઞાન છે. ધ્યાતા પુરુષ ધ્યાનમાં શું કરે છે, નવે વિચારો. ધ્યાતા પુરુષ આ જ કામ કરે છે કે જો અંદર શક્તિનો, અનંત શક્તિઓનો ખજાનો, ભંડાર ભરેલો છે તો એને વ્યક્તપણે ભાવનું એકાગ્ર થઈને, બીજો વચ્ચે એકાગ્ર મીન્સ કોઈ ડિસ્ટર્બન્સ વચ્ચેનો જે વિક્ષેપ કયા વિના, એક ધારણ પોતાના સ્વરૂપની ને ભાવનું, અવ્યક્તને વ્યક્તપણે ભાવવું અને એ ભાવનામાં એકાગ્ર થવું એને ધ્યાન કહેવાય છે. અને એને નિશ્ચય ભાવના પણ કહેવાય છે, ચારિત્રને ભાવના પણ કહેવાય છે. નિયમસાર આખો ગ્રંથ ભગવાન કુંદ કુંદ આચાર્યની ભાવનાનો ગ્રંથ છે. અને એમાં એમણે કારણ પરમાત્માને એવો ભાવ્યો છે અથવા એવો ધ્યાયો છે એમ કહ્યો કે એક સમયની ક્ષાયિક પર્યાયને પરદ્રવ્યમ પરભાવ એ મિતિ કહી દીધું છે. કેમ કે એટલો પરમાત્મા લે છે. અવલંબનનો વિષય એક સમયની પર્યાય નથી. અવલંબનનો વિષય એક સમયની શુદ્ધ કેવળ જ્ઞાનની પર્યાય અવલંબનનો વિષય નથી. એટલે કારણ પરમાત્માનું જે અવલંબન તત્વ છે એને વ્યક્તપણે ભાવે છે, અવ્યક્તને વ્યક્તપણે ભાવે છે.
અવ્યક્તને વ્યક્ત ભાવવાનું કાર્ય જે છે એ વિકૃત
નહીં. ભાવના એમાં શું છે એ પ્રશ્ન ઉઠવાનું કારણ છે કે જેને ભાવવું છે એ નિર્વિકલ્પ છે. શું જે શક્તિરૂપ ગુપ્ત તત્વ છે એ શક્તિમાં તો વિકલ્પ ક્યાંથી હોય? વિકલ્પ નિર્વિકલ્પ બંને તો અવસ્થાનો ધર્મ છે. મૂળ ચિત્ત શક્તિરૂપ હોવાથી નિર્વિકલ્પ છે. પછી એને વિકલ્પ સાધન બનાવવાનું, વિકલ્પ છે એને ભાવવાનું સાધન બનાવવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. કેમ કે એને જોઈને ભાવવું છે, વિચારીને ભાવવું નથી. આપણે સંકેત કરીએ છીએ કે આપણી જે મુમુક્ષુ દશામાં ભાવના છે એ સૌ વિકલ્પાત્મક છે. વિકલ્પની સ્થિતિમાં ભાવના છે આપણી, અથવા ભાવુકતા છે એમાં વિકલ્પ મુખ્ય છે અને વિકલ્પનું અવલંબન છે. સ્વધર્મનું અવલંબન છે ત્યાં સુધી પર્યાયનું અવલંબન છે અને એ વિકલ્પનું પર્યાયનું અવલંબન છે. તો એ જે વિકલ્પથી સ્વરૂપને ભાવવાની પદ્ધતિ છે મોક્ષની, નથી, એ વાત એ કાર્ય પદ્ધતિ જ અહીંયા નથી. જ્ઞાનમાં નિર્વિકલ્પ તત્વ છે, જે નિજ સ્વરૂપ ગ્રાહક જ્ઞાન છે. કાલાયુગમાં 126માં જે નિજ સ્વરૂપ ગ્રાહક જ્ઞાન છે એમાં નિર્વિકલ્પ તત્વને સ્વસ્વરૂપે ગ્રહણ કર્યું. પછી વચ્ચે વિકલ્પની આવશ્યકતા ક્યારે? જ્ઞાનનો તો એવો સ્વભાવ છે કે જેને જ્ઞેય બનાવે એવા આકાર પરિણમી જાય. હાથીને જોવે તો અંદર હાથીનો આકાર ઉભો થાય, સર્પને જોવે તો સર્પનો આકાર ઉભો થાય છે. જ્ઞાનમાં આવ્યો દેતો એમ દેખાય. તો નિર્વિકલ્પ તત્વ છે અને પોતે છે, ઓલા તો બધા પરદ્રવ છે, છતાં જયારે અંદર આવી ગયો એવું લાગે ને, આ તો પોતે જ છે. જે નિર્વિકલ્પ તત્વ લક્ષમાં છે એટલે જ્ઞાનના લક્ષમાં છે, એ હું છું એમ એને જ્ઞાન સીધું ભાવે છે, એકાગ્ર થાય. ભાવે છે એટલે શું કરે છે? એકાગ્ર થાય છે. એકાગ્ર થાય છે એને ધ્યાન કરે છે. એમાં એકાગ્ર થવાની પ્રેક્ટિસ કરે છે ઘણા, પણ વસ્તુ જ્ઞાનમાં એવા વિના નિજ સ્વરૂપના અવલંબન સિવાય જે કાંઈ અવલંબન છે એ પરતત્વનું છે, અને પરતત્વનું અવલંબન નિશ્ચંચળ દશા ન કરાવે. પરતત્વના અવલંબને ચંચલતા રહે રહેને રહે છે, કેમ કે અચળ વસ્તુનું ધ્યાન નથી એમાં. શું જે કાંઈ ધ્યાન અંદરમાં અચળ વસ્તુનું હોવું જોઈએ એ અવલંબન નથી. પદાર્થોનું સ્થળ વિનાશક છે, શું કરે છે? પવન ને લે છે. યોગના અભ્યાસીઓ છે એ શું કરે છે? શ્વાસોશ્વાસ, શ્વાસોશ્વાસ અને કલ્પના કરે છે, જે ચક્રની કલ્પના છે એ બધી, પણ એ થોડીક ચંચળતાને ઉપર ઉપરથી ઘટાડે છે. આત્મધ્યાનનો વિશેષ આવ જુદો છે. આત્મધ્યાનમાં તો આત્મા અનંત સુખનું ધામ હોવાથી ત્યાં સહજ આસક્ત થાય છે. જ્યાં જ્યાં સુખ જણાય ન હોય ને જણાય તો ત્યાં એકાગ્ર થઈ જાય કલ્પના માત્રથી. તો જ્યાં વાસ્તવિક સુખ ભરેલું હોય એ જો જ્ઞાનમાં આવે તો કેટલો આસક્ત થઈને એકાગ્ર થાય સ્વરૂપને વિશે. એ અકૃત્રિમપણે એકાગ્રતા રૂપ ધ્યાનની સાધના છે અને પેલી કૃત્રિમતા છે. આત્મા અનાદિ અનંત અકૃત્રિમ ચૈતન્ય પદાર્થ હોવાને લીધે એને કૃત્રિમતા સાથે સુસંગતતા નથી, એને કૃત્રિમતા સાથે વિસંગતતા છે. સુસંગતતા નથી, આ સિદ્ધાંત છે. માટે સહજ સહજ સ્વરૂપ છે આત્મા, સહજ જ્ઞાન, સહજાનંદ, સહજ ચૈતન્ય. એ સહજ સ્વરૂપે રહેલું જે અકૃત્રિમ ચૈતન્ય બિંદ છે એમાં સહજ સહજપણે જ સુસંગતતા સાધી શકાય છે, અસહજપણે કૃત્રિમપણે સુસંગતતા નથી સાધી શકાય. અને એ ત્યારે જ સાધી શકાય કે જ્યારે એમાં અનંત સુખ દેખાય ત્યારે. જ્યાં સુધી અનંત સુખ છે ન ભાષે, આ તો છે ભાસવાની વાત છે, નથી ને કલ્પના નથી કરવાની, ઉપર પદાર્થની જેમ છે અને ભાષે, એટલે એકાગ્રતાની ચારિત્ર ગુણમાં પરિણામની સ્થિતિ ઓટોમેટિક ઉત્પન્ન થાય. કૃત્રિમતા ન કરવી પડે, સહજપણે ઉત્પન્ન થાય. એને સહજ ધ્યાન કહે છે, એને સહજ સ્વરૂપનું સહજ ધ્યાન કહેવામાં આવે છે. અને એની આ રીતિ છે. એ અવ્યક્ત ને વ્યક્ત પણે ભાવ, અવ્યક્ત શક્તિ ને વ્યક્ત પણે, અનંત સુખ અવ્યક્ત પડ્યું છે એને વ્યક્ત પણે ભાવ, એટલે સુખ ની શરૂઆત થઈ જશે અવસ્થા. તો અવિનાશી રસ નો સાગર એમ કે છે, તો અવિનાશી રસ નો સાગર પર રસ ને મીઠો કેમ દેખ્યો? પર રસ એટલે સ્વાદ છે, સુગંધ છે, સુસ્વર છે, શું એ પર રસ ને તે મીઠો કેમ દેખ્યો? તું ચૈતન્ય અમૃત રસ નો સાગર છો કે જેના નિમિત્ત થી સંસાર ની ઘુમરીઓ થઈ, સાગર માં ઘુમરીઓ થાય છે ને, ઘુમરી માં વાળ આવે એટલે બધું પડી જાય, બહુ હોય બધું નાખી દઈએ, એમ પર રસ ને ઉત્પન્ન થવાથી ચૈતન્ય ને વિશે, શાંત સમુદ્ર ને વિશે ઘુમરીઓ ઉત્પન્ન થઈ, એ સંસાર ની ઘુમરી ઉત્પન્ન થઈ, અને એ ઘુમરી ને ભલ્યું જાણીને સેવે છે. એ ઘુમરી માં તો ચક્કર 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 એવો ફરે છે કે તારું ભાન ભૂલી જઈશ. જેવી રીતે મદ્ય પીનારો મદ પીતો જાય અને દુઃખ પામતો જાય, એને એમ થાય મને સુખ વધે છે, જેમ વધારે પીવો એમ વધારે સુખ થાય છે, વાસ્તવિકતા જેમ જેમ પીએ છે એમ દુઃખી થતો જાય છે, એમ વધારે ઘુમરીઓમાં ભલું જાણી જાણીને સેવે તેમ તું ભૂલ્યો. એ રીતે પદાર્થમાં સુખ વૃત્તિએ જેટલો રસ આવે છે એટલો સંસાર વૃદ્ધિગત થાય છે, એટલો જીવ પોતાના સ્વરૂપને ભૂલીને ભાવથી દૂર જાય છે, અને એનું જ્ઞાન કરાવીને ત્યાંથી જ્ઞાનીઓ પાછો વાળે છે. જીવ અહીં સુધી અનુભવ પ્રકાશ તો બહુ સુંદર અનુભવ ગ્રંથ છે, શૈલી એવી લીધી છે એકદમ વિધિનો વિષય, રીતનો વિષય બહુ ચોખ્ખો કર્યો છે, ફેરવી ફેરવીને રીત એક જ પ્રકારે છે, કહેવાનું સામર્થ્ય ઘણું છે, એટલે પદ્ધતિ જુદી જુદી કથનની પદ્ધતિથી વિષયને વિધિના વિષયને બહુ વ્યક્ત કરે છે. Thank you.